તારીખ 1/4/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 213 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 642
પૂર્વક કરે છે કે ત્રિલોકના નાથ વશ થયા છે જેને, એટલે ત્રિલોકના નાથ એટલે પોતાનું સિદ્ધ પદ એ વશ થયા છે એટલે શું કે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિએ સ્વરૂપ ઉપર કબજો લીધો છે. બે ન્યાય છે એમાં. બીજો ન્યાય છે વીજ પરમાત્મા છે, ભગવાન આત્મા છે. ભગવાન તો હંમેશા પોતાના સ્થાનમાં જ રહે છે. છતાં પણ જે પર્યાય એનું ભજન કરે છે એ પર્યાયમાં પ્રગટ થાય છે. 201માં જે વાત લીધી ને કે પરમ ભ્રમ તો નિર્વિકાર છે, છતાં પણ ભક્તિને વશ થાય છે. કેવળ નિર્વિકાર છતાં પરભ્રમ પ્રેમમય પરાભક્તિને વશ છે એવો હૃદયમાં જ્ઞાનીઓએ અનુભવ કર્યો છે. અહીંયા પણ વશ શબ્દ વાપર્યો છે કે ત્રિલોકના નાથ જેને વશ થયા છે. છતાં પણ કોઈ એવી અટપટી દશાથી વર્તે છે, છતાં પણ આવા મહાન પદાર્થને મેં કબજામાં લીધો છે એવું બહાર દેખાવા નથી દેતા, અથવા એવી મહાન સિદ્ધિ ઉપલબ્ધિ થઈ છે એનો પણ એ દેખાવ નથી કરતા, એવી રીતે અટપટી દશાથી વર્તે છે. એટલે સામાન્ય મનુષ્યની જેમ વર્તે છે. પોતે ત્રણ લોકના નાથને વશ કર્યા છે તો અસામાન્ય કામ કર્યું, છતાં બધાની સાથે વ્યવહાર સામાન્ય રાખે છે. સામાન્ય મનુષ્ય રાખે એવો જ વ્યવહાર રાખે છે. કે જેનું સામાન્ય મનુષ્યને ઓળખાણ થવું દુર્લભ છે, અને જેથી સામાન્ય માણસોને તો એ સામાન્ય માણસ જ લાગે છે. ઓળખાણ નથી પડતી કે આ અંદરમાં આટલી મહાનતા પ્રાપ્ત કરી છે એવી સામાન્ય મનુષ્યને ઓળખાણ નથી પડતી. એવા સત્પુરુષને અમે ફરી ફરીને સ્તવીએ છીએ, એમનું સ્તવન કરીએ છીએ ફરી ફરીને, વારંવાર એમની પ્રશંસા કરીએ છીએ, એમના પ્રત્યે બહુમાન આવે છે. માન નથી જોડતું, પર્યાય દ્રષ્ટિ ચાલી ગઈ હોવાથી, પર્યાયમાં બહુ મોટો ફેરફાર થઈ ગયો હોવા છતાં પણ એનું માન નથી જોડતું. એવી એમની માનતા જોઈને અથવા દ્રષ્ટિનું કાર્ય પચાવવાનું છે, પચાવી ગયા વસ્તુને, પરમાત્માને પણ દ્રષ્ટિ પચાવી ગઈ. એમ કોઈ બહુ ભારે ખોરાક ખાય તો પેટમાં દુખે, પચી જાય તો કઈ ન થાય, ન પચે તો પેટમાં દુખે, પચી જાય તો ખબર જ ન પડે, શક્તિ આવે ઉલટાની. એમ પોતાની શક્તિ વધી છે, પરમાત્માને પચાવી ગયા છે. એટલે એમની એવી પરિસ્થિતિ જોઈને ફરી ફરીને એમનું સ્તવન પોતે કરે છે. આમ તો વસ્તુ ત્રિકાળી છે, એને શ્રદ્ધા જ્ઞાનમાં લેનાર પર્યાય એક સમયની છે. એટલે પર્યાય નાની છે, વસ્તુ મોટી છે એમ પ્રથમ દ્રષ્ટિએ જોવામાં આવે છે, ઉપલબ્ધ દ્રષ્ટિએ જોવામાં આવે છે. પણ એક સમયની પર્યાય આખી વસ્તુને ગ્રહણ કરી લે છે, તો એને નાની કેવી કેવી રીતે કે મોટી વસ્તુને ગ્રહણ કરી લે છે, મોટી વસ્તુને સમાવી લે છે પોતામાં, એને નાની કેવી રીતે કહેવી? એવી રીતે સત્પુરુષની અંતરંગ દશાની વાત કરે છે અને સાથે સાથે એની મહિમા પણ કરી છે, ભક્તિ પણ કરી છે. એક સમય પણ કેવળ અસંગપણાથી રહેવું એ ત્રિલોકને વશ કરવા કરતા પણ વિકટ કાર્ય છે. ત્રણેય લોકને વશ કરવા એના કરતા પણ અંદર અંતર્મુખ થઈને સ્થિર રહેવું એક સમય માટે એ વધારે વિકટ છે. તેવા અસંગપણાથી ત્રિકાળ જે રહ્યા છે અને એવું અસંગપણું હંમેશા જેને નિરંતર વર્તે છે, એવા સત્પુરુષના અંતકરણ, સત્પુરુષના અંતકરણની એટલે અંતર પરિણતિ જુઓ તો એમાં જ રહેલા છે, અંતર્મુખ જ રહેલા છે, અસંગ જ રહેલા છે. શું અંતર પરિણતિ? આત્મા સિવાય સંગ કરતો નથી, સંગ કરતી નથી કોઈનો. એક સમય પણ અસંગ થવું હોય તો વિકટ છે, એના બદલે આ તો ધારાવાહીપણે અસંગ દશામાં પરિણતિ વર્તે છે. એવા સત્પુરુષના અંતકરણ જોઈને, તે જોઈને અમે પરમ આશ્ચર્ય પામી નમીએ છીએ, પરમ આશ્ચર્ય પામીને અમે નમી પડીએ છીએ. આશ્ચર્ય થાય છે, સહજ માત્રમાં એવી દશામાં આવી જશે. જે અંતર્મુખ નથી થયા, એ અંતર્મુખ થવાનો પુરુષાર્થમાં જ્યારે લાગે છે ત્યારે એને સમજાય છે કે આમાં કેટલો પુરુષાર્થ છે અને પરિણામ કેટલી ચંચળતા પકડીને ક્યાંના ક્યાં ચાલે છે, ઘડીકમાં ચાલ્યા જાય છે, સેકન્ડની અંદર ક્યાં ચાલ્યા જાય છે. અને જેને એવી દશા કેળવી એ ભિન્ન જ રહે છે, એવું એમનું અંતઃકરણ જોઈને આશ્ચર્ય પણ થાય છે અને નમી જવાનું પણ થાય છે. કેવી કેવી રીતે મહિમા કર્યો છે! આગળની ટોચ કરો, બે ઝાંખી થઈ ગઈ, બે ઝાંખી થઈ ગઈ. દબાવવું પડે. હે પરમાત્મા, અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળમાં પણ જીવનો મોક્ષ હોય. શું કે છે? તીર્થંકર ભગવાનને ઉદ્દેશીને કહે છે કે હે પરમાત્મા, અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળમાં પણ જીવનો મોક્ષ હોય. અમારી ભાવના તો એવું બોલે છે.
બરાબર.
અમારી ભાવનામાં અત્યારે મોક્ષ ન થાય એવું અમને કઈ રૂચતું નથી, એ વાત જ ભાવતી નથી અમને. તેમ છતાં જૈન ગ્રંથોમાં ક્વચિત પ્રતિપાદન કર્યું છે, કોઈ એક જગ્યાએ પ્રતિપાદન પણ કર્યું છે, તે પ્રમાણે આ કાળે મોક્ષ ન હોય. તો આ ક્ષેત્રે એ પ્રતિપાદન તો રાખ, તો એ વાતમાં અપેક્ષિત છે કે આ ક્ષેત્રથી ન જાય, પણ આ કાળે જાય જ નહીં એવું નથી. કોઈ કાળ ખાલી ન હોય મોક્ષે જવામાં, પણ બીજા ક્ષેત્રથી જાય, અને મહાવિદ્યથી તો જાય જ છે.
બરાબર.
એટલે એ પણ મર્યાદિત વાત છે. ઠીક છે, આ બધી મોક્ષની વાતો અપેક્ષા વગર અપેક્ષાની જો ખ્યાલમાં છે, અને અમને મોક્ષ આપવા કરતાં સત્પુરુષના જ ચરણનું ધ્યાન કરીએ અને તેની સમીપ જ રહીએ એવો યોગ આપ. શું કહે છે, અમને મોક્ષ ને આ ભાંજગઢમાં કાંઈ પડવું નથી. હા, તમે અત્યારે હોય ને ન હોય ને આ ક્ષેત્રથી હોય ને ઓલા ક્ષેત્રથી હોય ને એ કાંઈ અમારે કામ નથી. અત્યારે અમને સત્પુરુષની સમીપતા મળે અને અમારું ધ્યાન એના ચરણમાં રહીએ, બસ પછી કાંઈ મોક્ષ મોક્ષની કાંઈ અમને જરૂર નથી. એમ કહીને એમ કહ્યું, સત્પુરુષ મળતા સર્વસ્વ મળી
ગયું.
સત્પુરુષ મળતા સર્વસ્વ મળી ગયું એવો ભાવ અહીંયા લીધો છે. જો સર્વસ્વ મળી ગયું એવો ભાવ ન આવે તો એ બીજું કઈક માગે. સર્વસ્વ એટલે બધું, બધું મળી ગયું એનો અર્થ શું? હવે કઈ માગવાનું ન. મોટાભાગના માણસો શું કરે છે, આપ અમને મળ્યા ને હવે અમને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરાવો, વેદના ન આવી હોય કે અમને વેદનાની પ્રાપ્તિ કરાવો, અમને તમે આશીર્વાદ આપો, અમારું આત્મકલ્યાણ થાય એવા આશીર્વાદ આપો, અમને ફલાણી દશા આપો, અમને સમ્યક દર્શન, અમને મોક્ષ. અને હવે મળી ગયા એટલે મળી ગયા, હવે બધું જ મળી ગયું, હવે કાંઈ માગવાનું મારે રહેતું નથી, એવી વાત લીધી છે. સમર્થમાં સમર્થ વાત લીધી, મોક્ષ દશા ની, એથી આગળ તો કોઈ દશા નથી.
એક બોલ છે, એક બોલ છે આપની ડાયરીમાં, કે કાંઈ સૂચતું ન હોય, દર્શનમાં વધી ગયો હોય એની સાથે કાંઈ સૂચતું ન હોય એવી જો દશા થઈ ગઈ હોય તો પરિભ્રમણનું, પરિભ્રમણ નાશનું પ્રત્યક્ષ કારણ એવા સત્પુરુષ શરણ ભાવ મને આપને એવી ભાવના મળે એવું.
એટલે એમ કે બીજું કઈ સૂચતું ન હોય તો આ ભાવનામાં આવી જવું, એટલે દર્શન હોય તરત જ ગળવા માંડશે. ઘણા એમ કે શું કરવું, કઈ સૂચતું નથી, વિજ્ઞાનમાં આવતું નથી, થતું નથી, ફલાણું થતું નથી, હવે કઈ આગળ કઈ ચાલતું નથી, આવી રીતે આવી જાય છે. આમ તો શરણમાં એટલે આજ્ઞાધીન પણ આવે છે, વળી પછી વાત આકરી થઈ જાય છે.
પેલા પેલા ખુશ થઈ ગયા તમે.
બીજી વાત એ છે એમાં કે આજ્ઞાધીનપણાની જયારે વાત આવે છે ત્યારે જીવને એમ કહે છે કે આવડી પછી બહુ મોટી વાત આવી, બધું મૂકવું પડે. તેનો અર્થ કે તારે મૂકવું નથી, વાત નક્કી છે ને? પોતાનું મૂકવું નથી, એ વાત પાકી થઈ ગઈ. એમાં તો નહીતર પછી મૂકવામાં વાંધો હોય. બહુ વિચિત્ર પરિસ્થિતિ છે. એક કોરથી જરાય દુઃખ જોતું નથી ને પૂરેપૂરું સુખ જોયું છે. બીજી કોરથી શરત મૂકે છે, હું આ ન મૂકો, હું આ ન મૂકો, હું આમ ન મૂકો. બે વાતનો તો મેળ ખાવાનો નથી. એક મ્યાનમાં બે તરવાર તો હમણાં એવું મ્યાન હોતું નથી. પ્રત્યક્ષ દુઃખના કારણ છે તોય નથી મૂકવાનું. જે પદાર્થ વાલો લાગે છે, આપણે બહુ પ્રેક્ટિકલ સાઈડ લઈ લ્યો, કોઈને દીકરો વાલો લાગે છે, કોઈને દીકરી વાલી લાગે છે, કોઈને પતિ વાલો લાગે છે, કોઈને પત્ની વાલી લાગે છે, કોઈને કાંઈ ને કાંઈ છે ને, એને આત્મા વાલો નથી લાગતો. હવે એ વખતે એ બે વાત હારે કેમ ઊભી નથી? આમાં આમ તો એમ ત્રાજવામાં મૂકું તો ખરો. એક બાજુ ચૈતન્ય મહાપદાર્થ, નિજ પરમાત્મા, પરમ પદાર્થ, બીજી બાજુ આ બધા નાશવાન સંયોગો. જે વાળા લાગે છે નાશવાન જ સંયોગો છે ને, કે બીજું કાંઈ છે કે જેના ઉપર લક્ષ જતા આકુળતા થાય. ઇન્દ્ર છે એ જ્ઞાની પુરુષ છે. ઇન્દ્રાસન બહુ એનો સુશોભિત ને વૈભવ સારો, વૈભવશાળી હોય છે. પણ એ જ્ઞાની પુરુષને આમ જ્યાં લક્ષ જાય વખત થાય એટલે સભા ભરાય ને, ઇન્દ્ર સભા ભરાય એટલે દેવો આવીને એને વિનંતી કરે, છડી પોકારે કે મહારાજ આપ આપનું આસન ગ્રહણ કરો. અને આમ ઇન્દ્રાસન જોયો તો બધા વૃદ્ધિધારી દેવોને પણ ઈચ્છા થાય. શું આસન છે? આપણને તો આવું આસન બહેવાય મળતો નથી. પૂરું જ્ઞાની છે, આમ આમ લક્ષ જાય છે કે અહીંયા બહેવાનું જવાનું છે બધાની વચ્ચે, ત્યાં એને આમ દુઃખરૂપ ભાષે છે. રસ નથી જોતો, દુઃખરૂપ ભાષે છે. ફેર આટલું છે, દશા ફરી ગઈ. બીજાને વાલું લાગે અને દુઃખરૂપ લાગે. આમ સાંભળ્યું છે આપણે કે આત્મા જ સર્વોત્કૃષ્ટ છે અને એને પ્રાપ્ત કરવામાં બીજું કઈ વાલું કરાય નહીં.
બરાબર.
પણ વાલું લાગે ત્યારે ભૂલી જાય. ઉદય આવે અને વાલું લાગે ત્યારે ભૂલી જાય. ઓલી વાત જ વિસ્મરણ થઈ જાય છે. નહીતર પદાર્થ એવો છે અંદરમાં કે જેના સ્મરણ માત્રમાં આખા જગતનું વિસ્મરણ સમાયેલું છે. જેના એક સ્મરણ માત્રમાં આખા જગતનું વિસ્મરણ સમાયેલું છે
એવો પદાર્થ
છે. એવો પદાર્થ છે તો અહીંયા તો મનુષ્ય પર્યાયમાં બધા સાધારણ ઉદય છે. ત્યાં તો ઇન્દ્રાસન જેવું ઇન્દ્રાસન હોય છે, અહીં ક્યાં એવું છે? અહીંયા તો બધું સાધારણ હોય છે. હોય તો જીવ એમાં આખે આખો ઇષ્ટ નિષ્ઠ પૂરું કરીને ફલવાય છે.
ઐસી કોઈ વસ્તુ અનિષ્ટ લગતી હૈ તો ઉસકે પીછે ઇષ્ટ પણ આવી ચુકા હોગા.
કોઈ વસ્તુ
અનિષ્ટ લગતી હૈ,
હા, ઇષ્ટપણા છુપા હુઆ હૈ. ઓર કોઈ વસ્તુ ઇષ્ટ લગતી હૈ તો ઇસકે પીછે અનિષ્ટપણા ભી છુપા હુઆ હૈ. પ્રતિપક્ષ હૈ ને, दरेक पदार्थ को तो प्रतिपक्ष है ही, तो एक चीज पर राग है तो इसकी विरुद्ध परिस्थिति में द्वेष है ही। जिस संयोग से राग है उसका वियोग से द्वेष है, वो तो प्रत्यक्ष अनुभव गोचर है क्या नहीं है। ૪૧૬ પત્ર માં છે, નાની પુરુષ કરતા કુટુંબ પરિવાર કે પરિગ્રહ માં વિશેષ રાગ હોય, એક નાની પુરુષ ને ઓળખી શકે એવી યોગ્યતામાં પણ ન હોય। નાની ને ઓળખે, પછી આત્માને ઓળખે, પછી આત્માનો અનુભવ કરે, એ તો બહુ લાંબી વાત છે, ઘણી દૂરની વાત થઈ ગઈ। ઓળખી એનો અસર, એ વાત 416 માં દીધી છે।
બેનશીને પૂછો છો કોઈ પ્રશ્ન એમાં આવી રીતે પૂછો, અનુભવી દર્શનમાં આપણે લીધું,
કૃપાળુ દેવું તો એક્ઝેક્ટ વાત લીધી છે। નાની પુરુષ મળવા છતાં એને નહીં ઓળખવાના ત્રણ કારણોમાં પહેલું કારણ આ લીધું, બીજું કારણ આ લીધું છે, પહેલું કારણ હું સમજું છું એ લીધું છે, બીજું કારણ વિશેષ રાગ છે એ લીધું છે, ત્રીજું કારણ માન અપમાનનો પ્રકાર લીધો છે। આ એક પેરેગ્રાફની અંદર એમણે શૈલી અસાધારણ કરી છે, એ તો વાત વાતમાં એમ કહી દીધું છે કે આ કાળમાં મોક્ષ ન હોય એ વાત જ અમને બેસતી નથી, એ એમની પૂર્ણતાની ભાવના અને એ ભાવના સાથે વર્તતો અવિનાભાવી પુરુષાર્થ બેને બતાવે છે, અને એ દશા કરતા પણ સત્પુરુષનું શરણ અને સત્પુરુષનું સામીપ્ય સાનિધ્ય એ કેવા ભાવથી આવે છે કે જેની પાસે મોક્ષની દશા ની ઉપેક્ષા વર્તે છે। કેમ કે મોક્ષની વાત આવી ત્યારે આ કાળની વાત આવી, એની અમે ભાવના અમારી ઊભી છે, પૂરી આ કાળે હોય ને આ બીજા આ ક્ષેત્ર હોય ને આ ફલાણું ના ઢીકણું ને એ બધી ક્યાં વાતનું, એ બધું રાખનું તારી પાસે કે ભગવાનને શું કીધું કે એ બધું જ્ઞાન રાખ તારી પાસે, મને આ સત્પુરુષનું શરણ મળી જાય ને બસ, મારે હવે એ જ્ઞાનની જરૂર નથી કે કયા ક્ષેત્રમાંથી ને કયા કાળમાંથી ક્યારે મોક્ષ થાય, તો મોક્ષની જરૂર નથી પછી શું આવે, બહુ શૈલી ગજબ કરી છે। એ વાત એમણે 269 પત્રમાં પણ કરી છે, ત્યાં તો એક પોસ્ટકાર્ડ જ લખ્યું છે, છતાંય ત્યાં વાત તો લખી નાખી છે એક લીટીમાં। મન મિલાપી સત્સંગ વિના કાળક્ષેપ થવો દુર્લભ છે, વખત અમારો જાતો નથી, કેમ કે સત્સંગ અમને અહીંયા જોઈએ એવો મળતો નથી, એટલે અમારો તો વખત જ જાતો નથી મુંબઈમાં, તો અત્યારે વમાણિયા લખ્યું છે, વમાણિયામાં ક્યાં સત્સંગ હતો એમને। મોક્ષથી અમને સંત ચરણની સમીપતા બહુ વાલી છે, પણ તે હરી ઈચ્છા અધીન, હરી ઈચ્છા આગળ દિન છીએ, શું કરીએ, અમને તો મોક્ષથી સંત ચરણની સમીપતા વધારે વાલી છે, પંચરણ નિષ્ફળતા મળી જાય તો પતી ગયું અમારે. શું કરીએ, અત્યારે દિન છીએ, લાચાર છીએ, એ એ દશા નથી અમને મળતી. સુભાગભાઈને પત્ર લખ્યો છે, ફરી ફરીને આપની સ્મૃતિ થાય છે. બીજા તો કોઈ જ્ઞાની ગુરુ તો નથી અત્યારે, એમ થાય છે કે તમારા જેવા પાત્ર જે હોય ને તો ઘણો, એટલે તમારું સ્મરણ આવે છે. એવી વાત લખે છે, વિષય થોડો અનુભવનો છે. એ દશાના અનુભવ વિના એ વાત સમજાય એવી નથી. પછી પોતાના આત્માને સંબોધીને લખે છે. પેલા પરમાત્માને તીર્થંકર ભગવાનને સંબોધીને લખ્યું, હવે પોતાના આત્માને કહે છે કે હે પરમાત્મા, અમે તો એમ જ માનીએ છીએ. નહીં, હે પુરાણ પુરુષ, હે પુરાણ પુરુષ એટલે પોતાનો આત્મા, પુરાણ એટલે સૌથી જૂનો છે ને અનાદિનો, અમે તારામાં અને સત્પુરુષમાં કાંઈ ભેદ હોય એમ સમજતા નથી. હવે આ શું કરવા લખ્યું કે તત્વજ્ઞાનનો શાસ્ત્રોનો અભ્યાસ કરવાવાળા કેટલાક જીવો એમ કહે છે કે સત્પુરુષ તો નિમિત્તમાં જાય છે, પરદ્રવ્યમાં જાય છે, આત્મા સ્વદ્રવ્યમાં જાય છે, એમ ભેદ પાડે છે. શું કરે છે?
ભેદ પાડે છે,
સ્વપર પદાર્થ નો ભેદ પાડે છે. ત્યારે અહીંયા એમ કે છે કે અમને તો સત્પુરુષ માં ને તારામાં કઈ ફેર લાગતો જ નથી, ભેદ જ દેખાતો નથી. ભેદ ક્યારે ન દેખાય? ભેદ ક્યારે ન દેખાય? ઐક્ય ભાવ, ઐક્ય ભાવ એટલે અતિ પ્રેમ હોય ત્યારે. ગણતરી નો વિષય ચાલ્યો જાય. ભેદ છે ત્યાં ગણતરી છે, ભેદ નથી ત્યાં ગણતરી ઉડી જાય છે. બે જુદું જ નથી પછી ગણવાની ક્યાં વાત રહી? કોઈ વાત જ ન ગણે. એટલે એમ કે છે, હે પુરાણ પુરુષ, હે આત્મા, અમે તારામાં સત્પુરુષમાં કાંઈ ભેદ હોય એમ સમજતા નથી. અમને જેટલો અમારા આત્મા ઉપર પ્રેમ છે એટલો જ અમને સત્પુરુષ ઉપર પ્રેમ છે. અહીંયા વધારે ના ઓછો એ વાત અહીંયા નથી રહી. કેવી કેવી વાતો મૂકી છે, આ બધી અનુભવ ની વાતો એમણે મૂકી છે. અને તારા કરતા અમને તો સત્પુરુષ જ વિશેષ લાગે છે. કારણ કે, કારણ પણ આપ્યું છે કે તું પણ એને આધીન રહ્યો છો. સત્પુરુષ ની ભક્તિ ની જે પર્યાય છે એમાં તો ભગવાન આધીન થઈ જાય છે. ભક્તિ ને આધીન ભગવાન,
બરાબર,
તો એને તો આધીન રહ્યો. તો તારા કરતા ઈમાન થયા કે ન થયા એ તો સીધો દાખલો છે, એક ને બે જેવો. મળી અમે સત્પુરુષ ને ઓળખ્યા નહીં, તને ઓળખી શક્યા નહીં. મળી પાછી બીજી વાત એવી છે વચ્ચે કે પેલા એને ઓળખ્યા પછી તારો મારો આવ્યો. તું તો અંદર ઘટમાં બિરાજતો હતો કે બાર તો હતો ને? અંદર ઘટમાં પરમાત્મા બિરાજતો હતો પણ તોય ત્યાં કઈ ઓળખાણ કરાવી નહી, તો પણ ઓળખાણ થઈ નહી. સત્પુરુષ ને ઓળખ્યા વિના તમે ઓળખી શક્યા નહી, એ તારું દુર્ઘટપણું. અમને સત્પુરુષ પ્રત્યે પ્રેમ ઉપજાવે છે, કારણ કે તું વશ થતા પણ તેઓ ઉન્મત નથી.
બરાબર.
અને તારાથી પણ સરળ છે. માટે હવે તું કહે તેમ કરીએ, તારા ઉપર ન્યાય મૂકીએ. તું ન્યાય કર, હવે કબૂલ કર કે તારા કરતા સરળ ખરા કે નહીં. ઘણી વાર પૂછું ભાઈ આત્મા તો જવાબ દે બાપુ, અંદરથી કઈક જવાબ દે. નથી જવાબ દેતો, મૂંઝવો જ છું. ઉલટાનું અમને મૂંઝવતો હતો. તો મીઠો માણસ જવાબ ન દે. આ તો કરુણાના સાગર છે. તારા કરતા બધા બહુ સરળ છે. થોડી તું એને વસ્તુ તો એને કાંઈ દેખાવા દેખાવા દેતા નથી, છકી છકી જતા નથી. ઉન્નત નથી એટલે છકી જતા નથી. ખિસ્સામાં પરમાત્મા લઈને ફરે છે તો છકી જતા નથી. ખિસ્સામાં લઈને ફરે તો કેમ, ખિસ્સો એટલે શું છે, એક બાજુ છે. પાછું બીજા ખિસ્સામાં બીજી હોય, ત્રીજા ખિસ્સામાં ત્રીજું, એમ ઘણું છે ને. પાછું તારા કરતા વિશેષ છે એમ કીધું. તારા કરતા એ વિશેષ છે. ક્યું કે દૂસરા જેબ મેં દૂસરી ચીજ ભી તો હે કે નહીં. એક જેબ મેં પરમાત્મા હે તો દૂસરા જેબ મેં કઈ કઈ બાતે હે. લોકોં કો દિખતા હે કે દેખો ઇસકે જેબ મેં તો વો હે વો હે, લેકિન પરમાત્મા હે વો નહીં દેખતા હે. ઇતની માનતા લે આયા કે જેબ જેબ મેં રખ લેતે પરમાત્મા કો તો જેબ મેં રખ લેતે. એને ઓળખવા સહેલા પડ્યા, આત્માને ઓળખવું સહેલો ન પડ્યો. વળી એને ઓળખ્યા વિના આત્માને ઓળખી શકાણો નહીં. આવી ઘણી વાતો છે. એટલે બહુ પ્રેમ આવે છે તારા કરતા, એના ઉપર પ્રેમ આવે છે એમ કીધું. શું આ બધું તારું દુર્ઘટપણ જોઈને અમને શત્રુ પ્રત્યે વધારે પ્રેમ ઉપજે છે. શું કોઈ માથાકૂટ કરાવે અને કોઈ માથાકૂટ નહીં કરાવે, ક્યાં પ્રેમ થશે? જોજો, ઘરે બે મહેમાન આવે, એક ને એમ કે ભાઈ આવું બની, પણ આજે રસોઈ તો બની ગઈ છે અને તમે આવી ગયા હોય ચિંતા, તો એક ઊંઘું ઊંઘું કર્યા કરે, આ ફાવે ન ફાવે, આ ઠંડુ ગરમ આમ તેમ. અને એ કેમ કે ભાઈ સાહેબ તમે આપો એ બધું ઘી ઘી ને હાકર હાકર, અમારે તો તમે આપ અહીંયા, અમારે તો બીજું કાંઈ નહીં. શું એક સરળતાથી પ્રેમથી બધું ખાઈ લે, એક માથાકૂટ કરાવે, આ જરા ગરમ કરી દો, ના ફાવતું નથી, નામાં મરચું ઓછું પડ્યું છે, નામાં ખાંડ ઓછી પડી છે. હા, માથાકૂટ કરાવે એ કેવા હોય, કેવા લાગે? અને વગર માથાકૂટ કરાવે એ કેવા લાગે?
રામચંદ્રજી બોર ખાઈ ગયા ને,
સબરી એ પ્રેમ બતાવે છે.
હાજી,
એઠા ખાધા પાછા.
હાજી, હા ભગવાન,
કેવા
એઠા
એઠા બોર ખાધા હતા, ભીરડી ના એઠા પાછા. એમ ભીરડી તો આમ નાઈ ન હોય, ગંધારી હોય, હા બ્રશ ન કરતી હોય. ક્યાંથી ટૂથબ્રશ એ ક્યાંથી લાવે?
દીદી અમારે ઘરે હમણાં હતા ને તો કે એક જ શાક બનાવવાનું, બે નહીં
બનાવવાનું. શું જરૂર છે?
મને એમ થાય બે બનાવો.
દવા એટલે ઉતારવામાં જરૂર હોય એટલી બધી એટલામાં ઉપયોગ નમાવો. રામચંદ્રજી ભૂલી ગયા કા એઠા બોર છે? પણ બોલી બેડીએ ભૂલી ગયા કા એઠું મારે ન ખબર આવે આવા મોટા પુરુષ છે. અને આવું આવું એક તો સામાન્ય ફળ બોર એટલે સામાન્યમાં સામાન્ય ફળ, એનું નામ બોર.
ઇઝીલી હવે
પહેલાના જમાનામાં શું હતું કે શાક કે એવું કઈ ફ્રૂટ કે એવું લીધું હોય ને તો બોર ઉપર મફત માં આપી દે, મુઠ્ઠી બોર તુચ્છ ફળ રહ્યું ને મફત આપી દે મુઠ્ઠી ભરી છોકરાઓ ના રાખે, છોકરાનો ભાગ આપે આટલું તમે લીધું ને મુઠ્ઠી બે મુઠ્ઠી બોર આપી દે. એવું એવું એને ન દેવાય અને એ પછી હેઠું કરીને ન દેવાય, એ બધું ભૂલી જાય. રામાયણમાં બહુ દ્રષ્ટાંતો અમુક આપ્યા છે. ઘરે જવું છું તો કઈ ખાલી હાથે તો જવાય નઈ, છોકરા છે આ હોય કઈક તો એના માટે લઈ જવું જોઈએ ને. ચોખા લીધા એક ફાટલા કપડામાં બાંધ્યા પોટલીમાં, કારણ કે એમ કઈ બોક્સ બોક્સ હતું ને આપણે પેલું ડેકોરેટેડ બોક્સ માં લઈ જઈએ. ચાલો ગમછો હોય ને ગમતા ના ખૂણે બાંધી લીધા ફાટલા ફાટલા કપડામાં દેવડું કરીને, બરાબર એકવડું જેઠા પડે. શ્રી કૃષ્ણ નો મોટો મહેલ બેલ જોયો ખોનાનો પોટલી હંતાડવા માંડ્યા. ચોખા આપવા કેવી રીતે? ત્રણ ખંડ નો અધિપતિ છે, મણિરત્ન ની દાદીઓ છે, ટાઇલ્સ બધી મોટા મોટા માલય છે. અને આને ચોખાની પોટલી આપવી કેવી રીતે? હંતાડે હંતાડે પણ શું હંતાડે છે? લાવીને મારે એ જ ખાવું છે, હું લાવ્યો એ જ મારે ખાવું છે. કાચા ચોખા ખાધા જો, રાંધેલા ને કાચા ચોખા માં શું હોવા જોઈએ? રાંધેલા તો કઈ કે હોવા
જોઈએ?
દ્રષ્ટાંતો આપ્યા છે પ્રેમ ના. બહુ દ્રષ્ટાંત બહુ આવે છે. એટલે એમ કહે છે તું કેમ કરીએ, અમે તો આ ન્યાય થી વાત કરીએ છીએ. એ ના તારે ખોટું ન લગાડવું,
ખોટું ન લગાડવું.
પછી ભગવાન ને કહે છે, પરમાત્મા ને કહે છે, એ ના તારે ખોટું ન લગાડવું. તમે તારા કરતા પણ સત્પુરુષ ને વિશેષ તવીએ છીએ, એની ભક્તિ વધારે કરીએ તારા કરતા, તો તું ખોટું ન લગાડ. જગત આખું તને સ્તવે છે, આખી દુનિયા તારા તને તારું જ ભજન કરે છે, તો પછી અમે એક તારા સામે બેઠા રહીશું તેમાં તમને ક્યાં સ્તવનની આકાંક્ષા છે? સ્તવન કરીએ ખાલી બેઠા રહીએ, સ્તવન સત્પુરુષ નું કરીએ તો તમને ક્યાં? તમે આમાં વિતરાગી છો, અને આખા જગત ના જીવો બધા તારી ભક્તિ કરે છે, તો એમાં ખોટ શું જવાની છે? મારા જેવા ન કરે,
હે
મારા જેવા ન કરે એમાં શું ખોટ જવાની છે? ઓછું શું પડવાનું હતું? બહુ કલમ બહુ ચલાવી છે સત્પુરુષ ની મહત્તા દર્શાવવામાં, કલમ બહુ ચલાવી છે. કે હું કરવા કર્યું હશે, હવે હું કરવા દેખ્યું હશે. કોઈ જીવનમાં એવી ઘટના ઘટે છે અને
સત્પુરુષ વગર કામ જ ન
થાય, એટલે એમના જીવનમાં પણ કોઈ એવી ઘટના ઘટી છે અને એ બધો અનુભવ કરીને એમણે એ વાતને લખી છે. જેને અનુભવ થાય છે એને ટેલી થાય છે, જેને એ પ્રકારનો અનુભવ નથી થતો એને જરા ચિત્ર વિચિત્ર વાત લાગે છે. કઈક હવે જ મસાલો કરીને લખતા હોય એવું લાગે, મસાલો હવે જ કરે ને શાકમાં એને જ એવું લાગે. હું સત્પુરુષની વાતને જરાક વધારે કરી નાખીને બતાવે છે, એવું નથી. પછી વિષય બદલ્યો છે, આટલો વિષય સત્પુરુષનો લીધો છે એમણે. પછી વિષય બદલ્યો છે કે જ્ઞાની પુરુષો ત્રિકાળની વાત જાણતા છતાં પ્રગટ કરતા નથી એમ આપે પૂછ્યું. તે સંબંધમાં એમ જણાય છે કે ઈશ્વરી ઈચ્છા જ એવી છે કે અમુક પારમાર્થિક વાત સિવાય જ્ઞાની બીજી ત્રિકાળી વાત પ્રસિદ્ધ ન કરે, અને જ્ઞાનીની પણ અંતર ઈચ્છા તેવી જ જણાય છે. સુભાગભાઈ કે તમે તો ઘણું જાણો છો ત્રણ કાળનું આગળ પાછળનું, કેમ કઈ જણાવતા નથી અમને? તો કે એવી ઈશ્વર ઈચ્છા છે, એમાં તમારું ભલું છે, ન જણાવી એમાં જ તમારું ભલું છે. એટલે અને પારમાર્થિક વાત સિવાય વ્યવહારિક વાતમાં જ્ઞાનીને રસ નથી એમ કહેવું છે. જેની કોઈ પણ પ્રકારની આકાંક્ષા નથી એવા જ્ઞાની પુરુષને કઈ કર્તવ્ય નહીં હોવાથી જ જે કઈ ઉદય આવે તેટલું જ કરે છે, આગળ પાછળનું ભવિષ્યનું પ્લાનિંગ કરતા નથી, કેમ કે બીજી કોઈ આકાંક્ષા નથી. અંદરથી સુખ મળે છે, સુખનો પ્રવાહ હિલો આવે છે, આનંદ અમૃતમાં એના ભોજન નિત્ય આનંદ અમૃત ભોજી એમ લીધા છે, આનંદ અમૃતનું નિત્ય ભોજન કરવા વાળા, એટલે બીજી કોઈ પડી નથી, એટલે બીજી કઈ ચિંતા નથી, બીજી કઈ વિચારમાં વાત નથી આવતી આગળ પાછળ. અમે તો કઈ એવું જ્ઞાન ધરાવતા નથી, પછી એમ કે તમે અમારા ઉપર કઈક આશા રાખીને બેઠા હોય તો અમે તો કઈ એવું જ્ઞાન ધરાવતા નથી જેથી ત્રણેય કાળ સર્વ પ્રકારે અમને જણાય, અને અમને એ જ્ઞાનનો કઈ વિશેષ લક્ષ્ય પણ નથી, એવા જ્ઞાનનો અમને મોહ પણ નથી કે અમને કઈ લીધી સીધી થાય બીજી જણાઈ જાય. અમને તો વાસ્તવિક એવું જે સ્વરૂપ અને તેની ભક્તિ અને અસંગતા એ પ્રિય છે, અમને તો આત્મા પ્રિય છે, એની અસંગતા પ્રિય છે, આત્માની ભક્તિ પ્રિય છે. અમને આ જ્ઞાન જ્ઞાનને રીધિ સિદ્ધિમાં કાંઈ રસ નથી. એ જ વિજ્ઞાપન વેદાંત ગ્રંથ પ્રસ્તાવના મોકલાવ્યું હશે, મેં તો તરત મોકલશો. નિમિત આજ્ઞાંકિત એમ લખ્યું છે, એ રીતે આ પત્રમાં સત્પુરુષના વિષયમાં જેવી કલમ ચલાવી છે એવી વાતો ક્યાંય બીજે જોવા મળતી નથી કે વાંચવા મળતી નથી. અમુક વાત કોઈ એક જ જગ્યાએ મળે અને બીજે ન મળે, હે, એની કિંમત સૌથી વધારે હોય છે એમ પોતે જગ્યાએ એ વાતનો નિર્દેશ કર્યો છે. એમ ન લેવું કે આ તો અહીંયા છે ને બીજા શાસ્ત્રોમાં ક્યાં એ વાત છે, ઘણા શાસ્ત્રોમાં એવી કોઈ રહસ્યભૂત વાતો હોય છે એક જ જગ્યાએ મળે ને બીજે ન મળે.